આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇટલીમાં G7 શિખર સંમેલનને ફળદાયી ગણાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જૂને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 9 કરોડ ખેડૂતોના ખાતામાં નાણાં જમા કરશે. ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં બસ ખીણમાં ગબડી પડતા 13 શ્રદ્ધાળુઓના મોત. છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં સલામતી દળો સાથેની અથડામણમાં 8 માઓવાદી ઠાર, 1 જવાન શહીદ. પ્રવેશ રદ કરાયો હોય તેવા વિદ્યાર્થીઓને 30 સપ્ટેમ્બર સુધીમાં સંપૂર્ણ ફી પાછી આપવા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને યુજીસીનો નિર્દેશ. 18મા મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો પ્રારંભ. અને T20 વિશ્વકપમાં ભારત તેની છેલ્લી ગ્રુપ મેચમાં કેનેડા સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇટલીમાં યોજાયેલ G7 શિખર સંમેલનને ફળદાયી ગણાવ્યું હતું. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું કે આ મહત્વનું G7 સંમેલન હતું, જેમાં તેમણે વૈશ્વિક મંચ પર ભારતનો પરિપ્રેક્ષ્ય રજૂ કર્યો હતો. શ્રી મોદીએ શિખર સંમેલનમાં ભાગ લઈને આજે સવારે સ્વદેશ પરત ફર્યા હતા. દરમિયાન ઇટલીમાં ગઈકાલે પૂર્ણ થયેલા G7 રાષ્ટ્રોના શિખર સંમેલનને અંતે પ્રસિદ્ધ કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં સભ્ય દેશોએ ચીનની બિનવ્યાજબી વેપાર પ્રણાલીનો સામનો કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ચીનની આ નીતિથી G7 જૂથના રાષ્ટ્રોના શ્રમિકો અને ઉદ્યોગો પર અસર પડી રહી હોવાનો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો. G7 રાષ્ટ્રોએ યુક્રેન સામેના યુદ્ધમાં શસ્ત્રો ખરીદવા રશિયાને મદદ કરનારી ચીનની નાણાં સંસ્થાઓ સામે પગલાં લેવાની પણ ચેતવણી આપી હતી. સંમેલનમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે G7 રાષ્ટ્રો ચીનને નુકસાન પહોંચાડવાનો કે તેના આર્થિક વિકાસને અવરોધવાનો પ્રયાસ નથી કરવા માંગતું, પણ પોતાના વેપારને ચીનની બિનવ્યાજબી વેપાર નીતિઓ સામે રક્ષણ આપવા પગલાં લેવાનું ચાલુ રાખશે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18મી જૂને વારાણસી ખાતે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 9 કરોડ 3 લાખ ખેડૂતોના ખાતામાં લગભગ 20,000 કરોડ રૂપિયા જમા કરાવશે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા શ્રી ચૌહાણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં અત્યાર સુધીમાં 11 કરોડ ખેડૂતોના ખાતામાં 3 લાખ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. શ્રી ચૌહાણે કહ્યું કે તેમણે 18મી જૂને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં સામેલ થવા માટે તમામ મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી તેમણે મંત્રાલયના અધિકારીઓ સાથે ખેડૂતોના કલ્યાણ સાથે સંબંધિત દરેક મુદ્દે ચર્ચા કરી છે. ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લાના બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રેનતોલી પાસે 26 પર્યટકોથી ભરેલી બસ ખીણમાં ગબડી પડતા સર્જાયેલી દુર્ઘટનામાં 13 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજા પામેલા 7 યાત્રિકોને ઋષિકેશ ખાતેની એઇમ્સમાં વિમાન માર્ગે લઈ જવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 7ની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘટનાની માહિતી મળતા જિલ્લા મેજીસ્ટ્રેટ અને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ, અગ્નિશમન સેવા, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ટુકડીઓ બચાવ કાર્યમાં સંકળાયેલી છે. ઘટનાસ્થળેથી તમામ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ ગુરમીતસિંહ, મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેક મૃતકના નજીકના સગાને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં આજે સવારે સલામતી દળો સાથે થયેલી અથડામણમાં 8 માઓવાદી માર્યા ગયા છે. સામસામે ગોળીબારમાં સલામતી દળના 1 જવાન શહીદ થયા છે અને અન્ય 2ને ઇજા થઈ છે. આબુ ઝમદ વિસ્તારમાં માઓવાદીની હાજરી હોવાની માહિતીને આધારે ITBP, જિલ્લા અનામત રક્ષક અને વિશેષ કાર્યદળની સંયુક્ત ટુકડીએ શોધખોળ અભિયાન હાથ ધર્યું હતું. ઘટનાસ્થળેથી 2 રાયફલ, 1 BGL લોન્ચર અને અન્ય શસ્ત્ર સરંજામ મળી આવ્યા છે. હાલમાં શોધખોળ અભિયાન ચાલુ છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને 2024-25ના શૈક્ષણિક સત્ર માટે નવી ફી રીફંડ પોલિસી જાહેર કરી છે. આ અંતર્ગત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ વિદ્યાર્થીઓએ પ્રવેશ રદ કર્યા હોય અથવા તો સ્થળાંતર કર્યું હોય તેવા સંજોગોમાં તેમને 30 સપ્ટેમ્બર સુધીમાં સંપૂર્ણ ફી પાછી આપવાની રહેશે. પ્રવેશ રદ કર્યા હોય તેવા સંજોગોમાં ફી પાછી ન મળતી હોવાની વિદ્યાર્થીઓ અને વાલીઓની ફરિયાદને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નીતિ કેન્દ્ર અથવા રાજ્ય ધારાઓ હેઠળની તમામ ઉચ્ચ શિક્ષણ શિક્ષણ સંસ્થાઓ, યુજીસી માન્ય સંસ્થાઓ, ડીમ્ડ યુનિવર્સિટીઓ અને પ્રવેશ માર્ગદર્શન સાથે સંકળાયેલી સંસ્થાઓને લાગુ પડે છે. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR ન્યૂઝ _ABADને ફોલો કરી શકો છો. મુંબઈમાં આજે મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની 18મી આવૃત્તિનો આજે નેશનલ જીઓગ્રાફિક ફિલ્મ બિલી એન્ડ મોલી એન ઓટેર લવ સ્ટોરીના પ્રદર્શન સાથે પ્રારંભ થયો છે. આ ફિલ્મનું દિલ્હી, કોલકાતા, પુણે અને ચેન્નાઈમાં સમાંતર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજે સાંજે મુંબઈમાં NCPA થિયેટર ખાતે ભવ્ય સમારોહમાં MIFF 2024 ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ મુરુગન ઉપસ્થિત રહ્યા હતા. 21 જૂન સુધી ચાલનાર આ ફિલ્મ મહોત્સવમાં 102 ફિલ્મો દર્શાવવામાં આવશે. શ્રી મુરુગને જાહેરાત કરી હતી કે આ વર્ષનો આજીવન સિદ્ધિ માટેનો પ્રતિષ્ઠિત વી શાંતારામ પુરસ્કાર વન્યજીવન પર ફિલ્મો બનાવતા પ્રસિદ્ધ ફિલ્મ સર્જક એસ નલ્લામુથુને અર્પણ કરવામાં આવશે. સરકારે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સાથે કથિત રીતે સંકળાયેલી હોવાનો દાવો કરતી નકલી વેબસાઇટ શોધી છે. આ વેબસાઇટ સરકારી નોકરી અપાવવાનો દાવો કરે છે અને નોન રિફંડેબલ રજીસ્ટ્રેશન ફી તરીકે 435 રૂપિયાની માંગણી કરે છે. માહિતી સંચાર બ્યુરોના ફેક્ટ ચેક યુનિટે જણાવ્યું છે કે આ વેબસાઇટ સરકાર સાથે સંકળાયેલી નથી. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ socialjustice.gov.in છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સવારે ઉચ્ચસ્તરીય બેઠકમાં અમરનાથ યાત્રા માટે જમ્મુ કાશ્મીરમાં સલામતીની સ્થિતિ અને તૈયારીની સમીક્ષા કરશે. શ્રી શાહે ગઈકાલે પણ નવી દિલ્હીમાં ગૃહમંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ જમ્મુ કાશ્મીરની સલામતીની સ્થિતિની સમીક્ષા કરી હતી. આવતીકાલની બેઠકમાં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા, રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત ડોભાલ, કેન્દ્રીય ગૃહસચિવ ઉપરાંત લશ્કર, પોલીસ, જમ્મુ કાશ્મીર અને ગૃહમંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. ઉત્તરપ્રદેશમાં ભીષણ ગરમીએ તમામ વિક્રમો તોડ્યા છે. દિવસના તાપમાનની સાથે સાથે રાત્રિનું તાપમાન પણ વધી રહ્યું છે. લઘુત્તમ તાપમાનને છેલ્લા 127 વર્ષનો વિક્રમ તોડ્યો છે. પ્રયાગરાજમાં છેલ્લા 24 વર્ષમાં લઘુત્તમ તાપમાન 34.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અગાઉ જૂન 1898માં લઘુત્તમ તાપમાન 33.5 ડિગ્રી નોંધાયું હતું. લખનૌ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક મોહમ્મદ દાનિશે જણાવ્યું કે રાજ્યમાં આગામી 3 દિવસ માટે તીવ્ર ભીષણ ગરમી માટેની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આઈસીસી મેન્સ T20 વિશ્વકપમાં આજે ભારત ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવર્ડ પાર્ક સ્ટેડિયમમાં રાત્રે 8 વાગે તેની છેલ્લી ગ્રુપ સ્ટેજની મેચમાં કેનેડા સામે ટકરાશે. રાત્રે 10:30 વાગે નામીબિયાનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે. આજે સવારે રસાકસીભરી મેચમાં દક્ષિણ આફ્રિકાએ છેલ્લી ઓવરમાં નેપાળને 1 રનથી હરાવ્યું હતું, જ્યારે આવતીકાલે સવારે 6 વાગે ઓસ્ટ્રેલિયા અને સ્કોટલેન્ડ વચ્ચે મેચ રમાશે. કેન્દ્ર સરકાર દ્વારા આવતીકાલે કોલકાતામાં ફોજદારી ન્યાય પ્રણાલીના સંચાલનમાં ભારતની પ્રગતિશીલ નીતિ વિષય પર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. કાયદા અને ન્યાય મંત્રાલયે જણાવ્યું છે કે આ પરિષદનો હેતુ પ્રશ્નોત્તરી સત્રો દ્વારા 3 નવા ફોજદારી કાયદા, ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023ના મુખ્ય પાસાઓ પર પ્રકાશ પાડવાનો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં રાષ્ટ્રપતિએ ઉપરોક્ત 3 કાયદાઓને મંજૂરી આપી હતી, જેનો અમલ 1 જુલાઈથી થશે. મંત્રાલયે જણાવ્યું છે કે કાનૂની બાબતોના વિભાગે છેલ્લા 2 મહિનામાં આ કાયદાઓ અંગે જાગૃતિ ફેલાવવા નવી દિલ્હી અને ગુવાહાટીમાં 2 મોટી પરિષદો યોજી છે. યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ રશિયાના કઝાન ખાતે રમાઈ રહેલા બ્રિક્સ રમતોત્સવમાં કાંસ્ય ચંદ્રક મેળવવા બદલ ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમને અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇટલીમાં G7 શિખર સંમેલનને ફળદાયી ગણાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જૂને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 9 કરોડ ખેડૂતોના ખાતામાં નાણાં જમા કરાવશે. ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં બસ ખીણમાં ગબડી પડતા 13 શ્રદ્ધાળુઓના મૃત્યુ. છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં સલામતી દળો સાથેની અથડામણમાં 8 માઓવાદી ઠાર, 1 જવાન શહીદ. પ્રવેશ રદ કરાયો હોય તેવા વિદ્યાર્થીઓને 30 સપ્ટેમ્બર સુધીમાં સંપૂર્ણ ફી પાછી આપવા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને યુજીસીનો નિર્દેશ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.